પ્રણામ. આજે તારીખ 21/12/2018 રોજ વિસ્ટાના સૌજન્યથી ગુજરાત સમાચારમાંથી સમાચાર વાંચી સંભળાવવામાં આવશે. આજના સમાચાર આજે ભાવનાબેન, ઉષાબેન તથા લતાબેન વાંચી સંભળાવશે. તમારે કાંઈ વિગત જોઈતી હોય કે સંપર્ક સાધવો હોય તો તેઓનો ફોન નંબર છે 0116249883909, 0116249883909. હેલિકોપ્ટર કૌભાંડ. બ્રિટિશ વચેટીઓ ક્રિશ્ચિયન મિશેલ ભારત હવાલે. દુબઈ, નવી દિલ્હી. કરોડો રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર કૌભાંડના ભારતની ટોચની ગુપ્તચર એજન્સી CBIને સંપૂર્ણ મહત્વપૂર્ણ સફળતા સાપણી છે. હેલિકોપ્ટરના કૌભાંડના ખૂબ જ મહત્વના આરોપી અને લાંબા સમયથી નાસ્તા ફરતા 54 વર્ષના બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિલેશ જેમ્સને દુબઈના સત્તાવાળાઓએ ભારત હવાલે કર્યો છે. CBIના ઉચ્ચ અધિકારીઓની ટીમે દુબઈ જઈને મિશેલનો કબજો મેળવ્યો હતો. અને મંગળવારે મોડી રાત્રિએ તેઓ મિશેલને લઈને ભારત પરત ફરે તેવી શક્યતા છે. UPAના શાસનકાળ દરમિયાન થયેલા આ હેલિકોપ્ટર સોદામાં મિશેલે વચેટિયાની ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. આમ તેની ધરપકડનું ખૂબ મહત્વ છે. મિશેલની પૂછપરછ પછી આ કૌભાંડમાં કટકી ખાનાર લોકોના નામ બહાર આવવાની તપાસનીય એજન્સીઓને આશા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આ કેસમાં જૂન 2016 મિશેલ સામે રજૂ કરેલી ચાર્જશીટમાં આરોપ મૂક્યો હતો. તેણે અગસ્તા વેસ્ટલેન્ડ કરોડ રૂપિયામાં કમિશનની પેટે મેળવ્યા હતા. આ નાણાં 12 હેલિકોપ્ટરના સોદા બદલ કમિશન પેટે ચૂકવવામાં આવ્યા હતા. આ કેસમાં CBI અને ED દ્વારા જે 3 વચેટિયાઓની તપાસ કરાઈ હતી તેમાં ગુઈડો હાસ્કે અને કાર્લો ગેરોસા ઉપરાંત મિશેલનો પણ સમાવેશ થતો હતો. એક સાથે 31 સેટેલાઇટ ઇસરોની વધુ એક સિદ્ધિ. શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ. ભારતના અવકાશ સંસ્થા ઇસરોએ એની સાફલ્ય ગાથામાં વધુ એક છોગું ઉમેર્યું છે. ઇસરો 29 નવેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી સવારે 9:58 કલાકે 31 સેટેલાઇટને અવકાશમાં તરતા મૂકીને વધુ એક સિદ્ધિ નોંધાવી હતી. આ સ્પેસ મિશન દરમિયાન PLSCV-43 રોકેટ વડે દેશમાં જ બનાવવામાં આવેલો શક્તિશાળી હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ એટલે કે છોટા ભીમને ભ્રમણ કક્ષામાં તરતો મુકાયો હતો. ભારતીય સેટેલાઇટ સાથે સાથે 8 દેશના 30 વિદેશી સેટેલાઇટને પણ અવકાશમાં છોડવામાં આવ્યા હતા, જેમાં 23 અમેરિકાના છે. આ ઉપરાંત 1 માઇક્રો સેટેલાઇટ તેમજ 29 નેનો સેટેલાઇટનો સમાવેશ થાય છે. ઇસરોએ છેલ્લા 2 વર્ષમાં 4ઠા વખત 30થી વધુ ઉપગ્રહો એકસાથે છોડાયા છે. તેણે જાન્યુઆરી 2017માં 104 ઉપગ્રહો એકસાથે છોડીને રેકોર્ડ સર્જ્યો હતો. PSLCના રોકેટની આ 6ઠી ઉડાન હતી. ઉપગ્રહોને પૃથ્વીથી 636 કિલોમીટર ઉપર ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરાશે. હેઝલ્સ એ રેર ઉપગ્રહ છે જે સુપર શાર્પ દ્રષ્ટિ ધરાવતા કેમેરાથી સજ્જ છે. તેને દેશમાં જ આધુનિક ટેકનિકલથી બન્યો છે. હાઇટ્સ એ અર્થ મોનિટરિંગ સેટેલાઇટ છે. પ્રદૂષણ, માટી અને જમીન તેમજ પાણીની સપાટી અંગેની વિગતો એકઠી કરશે. આ સેટેલાઇટની મદદથી કૃષિ, જીઓલોજી, કોસ્ટલ ઝોન કસ્ટડી અને ઇનલેન્ડ વોટરની માહિતી મળવાશે. હાઇસ્ટને લીધે 230 ટન વજનના PSLV રોકેટની મદદથી અવકાશમાં તરતો મુકાયો છે. આ ઉપગ્રહ 44.4 મીટર લાંબો છે. હાઇસ્ટનું વજન 380 કિલો છે, જ્યારે અન્ય ઉપગ્રહોનું વજન 261.5 કિલોનું હતું. આ ઉપગ્રહથી પૃથ્વીની સપાટીનું પરીક્ષણ કરાશે. સેટેલાઇટ હાઇપર સ્પેક્ટ્રલ અને હાઇપ્રેક્સ ઇમેજિંગ સિસ્ટમ ધરાવે છે અને શક્તિશાળી ડિજિટલ ઇમેજિંગ તેમજ સ્પેક્ટ્રોસ્કોપીથી સજ્જ છે. PSLV રોકેટ દ્વારા ભારતના 1 અને 8 દેશના 30 ઉપગ્રહો મળીને કુલ 31 ઉપગ્રહો અવકાશમાં છોડાયા છે, જેમાં અમેરિકાના 23 તેમજ ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનનો એક ગ્રહ સેટેલાઇટનો સમાવેશ થાય છે.
અમારું જીવન ખૂબ સુખી હતું, પત્નીની હત્યાના આરોપી મિતેશ પટેલનો દાવો. લંડન. પુરુષ પ્રેમી સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ગત મે મહિનામાં 34 વર્ષીય પત્ની જેસિકા પટેલની હત્યા કરવાના આરોપી ફાર્માસિસ્ટ મિતેશ પટેલે ટેસ્ટસાઇડ ક્રાઉન કોર્ટને જણાવ્યું હતું કે તે જેસિકાને પ્રેમ કરતો હતો અને તે ગ્રે શ્રેષ્ઠ જીવનસાથી હતી. 2 મિલિયન પાઉન્ડના લાઈફ ઇન્સ્યોરન્સનો ક્લેમ કરવા પત્નીનું ગળું દબાવીને હત્યા કરવાના આરોપને મિતેશ પટેલે નકાર્યો હતો. ટ્રાયલ ચાલુ છે. મિતેશે હત્યાના 4 દિવસ પછી ડિટેક્સીને જણાવ્યું હતું કે અમારી પોતાની ફાર્મસી હોવી જોઈએ તેમ અમે એકબીજાને કહેતા રહેતા હતા અને આ અમારું સ્વપ્ન હતું. અમારે અન્ય સાથીની જરૂર ન હતી, તે મારે શેષ જીવનસાથી હતી. તે મારી પત્ની હતી. અમે અમારા નાનકડા જગતમાં ખૂબ સુખી હતા. મિતેશે પોલીસને જણાવ્યું હતું કે તેઓ બંને સંતાન સુખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જેસિકાએ IVF સારવારની 3 સાયકલ પૂરી કરી હતી. આના કારણે તેની પત્ની ચિંતાતુર હતી અને તેનું વજન ઘટ્યું હતું. તેણે પત્નીને ચિંતા ન કરવા અને IVF નિષ્ફળ જાય તો સરોગસી કે બાળક દત્તક લઈ પણ લઈ શકાશે તેમ સમજાવી હતી. તેણે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે ડેટિંગ એપ ગ્રિન્ડર દ્વારા પુરુષો સાથે તેની મુલાકાત વિશે પત્નીને જાણ કરી હતી. આની ચર્ચા ક્ષોભજનક હતી, પરંતુ જેસિકા તે જાણતી હતી અને તેઓ બંને ભૂતકાળને ભૂલી જવા સંમત થયા હતા. પોલીસ મિતેશની ધરપકડ કરવા હેલિફેક્સ ગઈ ત્યારે પ્લાસ્ટિક બેગમાં 2000 પાઉન્ડની રોકડ મળી હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું. આ ઉપરાંત મિડલ્સબરોની ફાર્મસીની સેફમાંથી 25,000 પાઉન્ડ સોના ચાંદીની જ્વેલરી, ઘડિયાળો, કોઇન્સ અને કિંમતી રત્નો પણ મળ્યા હતા. લેસ્ટરના પરેશ પટેલ ફર્યા ગયા પછી જીવતા પાછા ન જ આવ્યા મૃતદેહ મળતા ચકચાર. લેસ્ટર. લગભગ 1 મહિનાથી લાપતા બનેલા ગુજરાતી મૂળના 39 વર્ષીય પરેશ પટેલનો મૃતદેહ લેસ્ટર સિટીની કેનાલ પાસેથી મળી આવતા ભારે ચકચાર જામી હતી. તેઓ શનિવાર 10 નવેમ્બરે છેલ્લી વખત લેસ્ટરના બેલગ્રેડ રોડ પર ચાલતા જતા દેખાયા હતા. તેમના પરિવારે આદરેલા શોધ અભિયાનમાં સ્થાનિક કોમ્યુનિટીના આશરે 500 સભ્ય પણ જોડાયા હતા. પટેલનું મૃતદેહ હાથ લાગ્યા પછી લેસ્ટર શાહે પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ મોતને શંકાસ્પદ ગણતા નથી. લેસ્ટર શાહે પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહની ઓળખ 39 વર્ષીય પરેશ પટેલ તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમ કરાયા પછી વધુ પરીક્ષણો પણ કરાઈ રહ્યા છે. પટેલના મૃત્યુ સંદર્ભે ઇન્ક્વેસ્ટ હાથ ધરાશે, જેના પરિણામે મૃત્યુનું કારણ અને સંજોગો જાણવામાં મદદ મળશે. ભણવામાં યુનિવર્સિટીની અડધી ટ્યુશન ફીનો ખર્ચ. લંડન. ઇંગ્લેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીને ચૂકવાતી ટ્યુશન ફીમાંથી લગભગ 1/2 જેટલી ફીનો ખર્ચ તેમને ભણાવવા પાછળ થતો હોવાનું થિંક ટેક હાયર એજ્યુકેશન પોલિસી ઇન્સ્ટિટ્યૂટના અભ્યાસમાં જણાવ્યું હતું. જ્યારે બાકી રકમમાં 36% ખર્ચ બિલ્ડિંગ, IT અને લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશન અથવા મેન્ટલ હેલ્થ સપોર્ટ જેવા વેલફેર પાછળ, 17% શિક્ષણને બહેતર બનાવવા, રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય 8% ખર્ચ માર્કેટિંગ, ફાઇનાન્સ જેવી પ્રોફેશનલ સર્વિસ અને વાઇસ ચાન્સેલરના વેતન પાછળ થાય છે. પબ્લિક એકાઉન્ટ કમિટીએ ચેતવણી ઉચ્ચારી હતી કે ગયા વર્ષે 3.5 બિલિયન પાઉન્ડની મૂળ કિંમતની સ્ટુડન્ટ લોન પ્રાઇવેટ ઇન્વેસ્ટરોને 1.7 બિલિયન પાઉન્ડમાં વેચવામાં આવી હતી. રૂચિ ઘનશ્યામ UKમાં ભારતીય હાઈ કમિશનર પદે નિયુક્ત. લંડન. UKમાં નવા ભારતીય હાઈ કમિશનર તરીકે ઇન્ડિયન ફોરેન સર્વિસના 1982ની બેચના અધિકારી શ્રીમતી રૂચિ ઘનશ્યામની નિયુક્ત કરાઈ હતી, જેઓએ નિવૃત્ત હાઈ કમિશનર વાજકે સિંહાનું સ્થાન સંભાળ્યું છે. ભારતીય હાઈ કમિશનર લંડન દ્વારા 13 ડિસેમ્બર 2018ના રોજ સાંજના 5 કલાકે મીડિયા રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કેરિયર ડિપ્લોમેટ રૂચિ ઘનશ્યામે વિદેશ મંત્રાલયમાં વિવિધ હોદ્દા પર કામગીરી બજાવી છે. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા 15 ડિસેમ્બર 2018 દિવસે સરદાર પટેલના 68મા નિર્વાણ દિનનું આયોજન નહેરુ સેન્ટર 8 South ઓડલી સ્ટ્રીટ લંડન WIK ખાતે સાંજના 5:30 થી 8 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે.
નવા વર્ષે રેલ ભાડામાં 3.1% વધારો. લંડન યુકેમાં રેલવે પ્રવાસીઓએ આગામી 2 જાન્યુઆરી 2019 થી ભાડામાં સરેરાશ 3.1% વધારો સહન કરવો પડશે, જે 6 વર્ષમાં સૌથી મોટો વધારો બની રહેશે. આમ પણ યુરોપિયન નેટવર્ક્સની સરખામણીએ યુકેમાં રેલ ભાડા વધુ ઊંચા છે. આ વધારાના કારણે લાંબા અંતરના રેલ પ્રવાસીએ વર્ષે વધારાના 100 થી 150 પાઉન્ડનો બોજો સહન કરવાનો આવશે. યુકેમાં રેલ સેવા નિયમિત નથી અને વારંવાર સમયપત્રક ખોરવાય છે, તેનો વિરોધ કરી પ્રવાસીઓ નવા ભાડા વધારા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. રેલ ઉદ્યોગની સંસ્થા રેલ ડિલિવરી ગ્રુપે ભાડા વધારાની જાહેરાત પછી જણાવ્યું હતું કે રેલવે કંપનીઓ માટે પ્રોફિટનું માર્જિન આશરે 2% રહેશે, જ્યારે બાકીની આવક રેલવેના સંચાલનમાં વપરાશે. ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ પોલ પ્લમરે જણાવ્યું હતું કે ભાડાની આવકમાંથી પ્રવાસીઓ માટે સુવિધા વધારવામાં આવશે. બ્રિટનમાં વેતનની સરખામણીએ રેલ ભાડા વધુ ઝડપથી વધી રહ્યા છે. ગત દાયકામાં વાસ્તવિક વેતન નીચું ગયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ના આરંભે જ રેલ ભાડું 3.4% વધારાયું હતું. પેસેન્જર જૂથોએ આ વર્ષે અનિયમિત રેલ સેવાના કારણે ભાડા વધારાને સ્થગિત કરવાની માગણી કરી છે. ભાડા વધારો 3.6%ની ઉચ્ચ મર્યાદામાં ટ્રેન કંપનીઓની મુનસફી અનુસાર કરી શકાય છે. નોર્ધન રેલવેના ભાડાનો વધારો ઇન્ડસ્ટ્રીની સરેરાશ કરતાં થોડો વધુ, એટલે કે 3.2% રહેશે. જો કે GTR 3%થી થોડો ઓછો અને ચિલ્ટન 2.8% ભાડા વધારો કરશે. લંડનના મેયર સાદિક ખાને સ્પષ્ટ કર્યું હતું કે ટ્યુબ અને બસ ભાડું આ વર્ષે પણ નહીં વધે, પરંતુ પ્રાઇસ કેપ્સ અને ટ્રાવેલ કાર્ડ્સમાં રેલ પ્રવાસ 3.1% મોંઘો બનશે. લંડન બ્રેક્ઝિટ મુદ્દે રાજકીય ધ્રુવીકરણ અને વિભાજન ચાલે છે, ત્યારે ભારતીયો અને યહૂદીઓ સમાન મૂલ્યો અને આદર્શો થકી વિશિષ્ટ કનેક્શન ધરાવે છે. ઇન્ટરફેથ સપ્તાહ દરમિયાન ભારતીય અને જ્યુઈશ કમ્યુનિટીના અગ્રણીઓ વેસ્ટર્ન માર્બલ આર્ચ સિનેગોગ ખાતે એકત્ર થયા હતા. અન્ય ધાર્મિક, રાજકીય, બિઝનેસ અને કલ્ચરલ અગ્રણીઓની સાથે મુખ્ય રબાઈએ બ્રિટનની સાથે બે સૌથી સફળ લઘુમતી કમ્યુનિટીઓ વચ્ચે મૈત્રી સંબંધોને મજબૂત બનાવ્યા હતા. ઇન્ટરફેથ સપ્તાહના પ્રથમ તબક્કામાં યુકેમાં 500થી વધુ કાર્યક્રમો યોજાયા હતા. બેંકો લંડન છોડી ફ્રેન્કફર્ટ જાય તો £700 બિલિયનનું નુકસાન. લંડન બ્રેક્ઝિટનો અમલ માર્ચ 2019થી થઈ રહ્યો છે, ત્યારે મોટાભાગની બેંકો લંડન છોડી મુખ્ય નાણાકીય પ્રતિસ્પર્ધી ફ્રેન્કફર્ટમાં પોતાનું વડું મથક સ્થાપે તેનાથી લંડનને £700 બિલિયન નુકસાન જવાની સંભાવના છે. લોબી ગ્રુપ ફ્રેન્કફર્ટ મેઇન ફાઇનાન્સના અનુસાર ઓછામાં ઓછી 30 બેંક અને નાણાકીય સંસ્થાઓ તેમના EU હેડક્વાર્ટર્સ જર્મનીના આર્થિક મહાનગર ફ્રેન્કફર્ટમાં ખસેડી શકે છે. બ્રેક્ઝિટના કારણે લોઇડ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ક્રેડિટ સ્યુઇસ સહિતની બેંકો ફ્રેન્કફર્ટમાં ઓફિસો ખોલવાનું આયોજન કરે છે. અન્ય બેંકો પણ અનેક શહેરોમાં પોતાની કામગીરી લઈ જઈ શકે છે. આગામી 8 વર્ષમાં આશરે 10,000 નોકરી જર્મનીના 5મા ક્રમના શહેર ફ્રેન્કફર્ટ જઈ શકે છે. ફ્રેન્કફર્ટ મેઇન ફાઇનાન્સના મેનેજિંગ ડાયરેક્ટર હર્બર્ટ વાથે જણાવ્યું હતું કે નાણાકીય સંસ્થાઓ બ્રેક્ઝિટ આવવા વિશે સ્પષ્ટ જ છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં બહુમતીની અચોક્કસ સત્તાના લીધે સમજૂતી વિનાના હાર્ડ બ્રેક્ઝિટની શક્યતા પણ નકારી શકાતી નથી. બીજી તરફ યુકે પણ EUમાં જ રહેશે, તેને પણ સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આથી નાણાકીય સંસ્થાઓ પોતાનું આયોજન ગોઠવે છે. બ્રેક્ઝિટ રેફરેન્ડમ પછી 10,000 જેટલી નોકરી ફ્રેન્કફર્ટમાં આવશે તેવી આગાહીને આ લોબી ગ્રુપ વળગી રહ્યું છે.
બિન EU ડોક્ટર્સને યુકેમાં કામ કરવા પરવાનગી અપાશે. લંડન ઇંગ્લેન્ડની NHSમાં ડોક્ટર્સની ભારે અછતને જોતા વધુ વિદેશી ડોક્ટર્સ બ્રિટન આવી શકે તે માટે સરકાર ઇમિગ્રેશન નિયમો હળવા બનાવવા તૈયાર થયાના અહેવાલ છે. તાજા આંકડા અનુસાર એનએચએસમાં 9,337 ડોક્ટરની ઘટ છે. સરકારની મેડિકલ ટ્રેનિંગ ઇનિશિયેટિવ હેઠળ દર વર્ષે 1500 ડોક્ટર બ્રિટનમાં આવી કામ કરે તે માટે મિનિસ્ટર્સ સહમત થયા છે. આના પરિણામે બિન ઇયુ ડોક્ટર્સની બ્રિટન આવવાની મહત્તમ સંખ્યા વધીને 3000 જેટલી થશે. આ યોજના હેઠળ ઇયુ બહારના યુવાન ડોક્ટરોને બ્રિટનમાં રહેવાનો સમય 2 વર્ષથી વધારી 3 વર્ષ કરાશે તેમ પણ જાણવા મળે છે. બ્રેક્ઝિટ પછી નવી ઇમિગ્રેશન સિસ્ટમ કેવી રહેશે તેનો ખુલાસો કરવાના દબાણ હેઠળ આવવાની સરકાર દ્વારા આ ફેરફાર કરાયો છે. મિનિસ્ટર્સ પણ માને છે કે સમગ્ર એનએચએસમાં અને ખાસ કરીને હોસ્પિટલોમાં ડોક્ટર્સની ભારે તંગી હોવાથી એમટીઆઈ હેઠળ બ્રિટન આવી શકે તે સંખ્યા વધારવી પડે તેમ છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આ મુદ્દો હોમ ઓફિસ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે ઇમિગ્રેશન મિનિસ્ટર્સ કેરોલિયન નોક્સને પણ આ મુદ્દે પત્ર લખી સૂચનો કર્યા હતા. ડિસેમ્બરની મધ્યમાં એનએચએસની લાંબા ગાળાની યોજનામાં આ પગલું જાહેર થવાની શક્યતા છે. એનએચએસ માટે સ્ટાફનો મુદ્દો માથાનો દુખાવો બની રહ્યો છે, જેની અસર ગુણવત્તા પર પણ પડે છે. બ્રેક્ઝિટની અસર યુકે છોડતા ઇયુ નાગરિકો ભારતીયોને વિઝામાં વૃદ્ધિ. લંડન. યુરોપિયન યુનિયનના નાગરિકો યુનાઇટેડ કિંગડમને છોડવાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે બ્રેક્ઝિટની વાસ્તવિકતાનું દર્શન કરાવતા નવા આંકડા પ્રસિદ્ધ કરાયા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડાઓ અનુસાર ભારતીય પ્રોફેશનલ્સ, મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારજનોને અપાયેલા વિઝાની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર 2018ના પૂરા થતા વર્ષ દરમિયાન ભારતીયોને સૌથી વધુ વિઝિટર્સ વિઝા અપાયા છે, જેનો કુલ આંકડો વધીને 4,68,923 થયો છે. તમામ મંજૂર વિઝિટર વિઝામાં માત્ર ચાઇનીઝ અને ભારતીય નાગરિકોને અપાયેલા વિઝા અડધાથી થોડાક જ ઓછા છે. આ વર્ષમાં પણ ભારતીય પ્રોફેશનલ્સની માંગ જળવાઈ રહી છે, જેમ કે TH2 વિઝાના 55% અપાયા છે. યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 33% વધારા સાથે 18,735 થઈ હતી. તમામ મંજૂર સ્ટુડન્ટ્સ વિઝામાં ચાઇનીઝ અને ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો લગભગ અડધો રહ્યો છે. ભારતીયોને મંજૂર પરિવાર સંબંધિત વિઝા 881ના વધારા સાથે 3,574 થયા હતા. આંકડા કહે છે કે બ્રેક્ઝિટની અસરથી ચિંતિત ઇયુ નાગરિકોમાં યુકે આવવાના બદલે દેશ છોડી જવાનું પ્રમાણ વધ્યું છે. રેફરન્ડમ પછી ઇયુ માઇગ્રન્ટ્સની મોટી સંખ્યામાં યુકે છોડી રહ્યા છે. ઇયુથી નેટ માઇગ્રેશન્સના 6 વર્ષના તળિયે ગયું છે, જ્યારે બિન ઇયુ માઇગ્રેશન આ દશકામાં સૌથી ઊંચું રહ્યું છે.
બ્રેક્ઝિટ યુરોપમાં હિન્દુ બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ તકો પડકારો. શું ઘર આંગણાની અથવા અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ યુરોપની હિન્દુ બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ તકો અને પડકારો અલગ પડે છે? 40થી વધુ ગ્લોબલ બિઝનેસ ચેપ્ટર્સના હિસ્સારૂપ અને પ્રથમ યુરોપિયન ચેપ્ટર ધ ઇન્સ એન્ટરપ્રિઝ યુકેના સહસ્થાપક તેમજ TIE યુકેના સુગીવ સેવારત બોર્ડ મેમ્બર તરીકે હું ઓછામાં ઓછા 1 દાયકા કરતાં વધુ સમયથી આ મુદ્દા વિશે વિચારી રહ્યો છું. હવે યુકે સ્થિત સિટી હિન્દુ નેટવર્કના એડવાઇઝરી બોર્ડ મેમ્બર તરીકે આ મુદ્દો ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી વિચારતો રહીશ. વાસ્તવમાં બિઝનેસ એ તો બિઝનેસ જ છે. જો કોઈ વસ્તુનો રંગ એક જ હોય તો તે નાણું છે, અને તેનો રંગ લીલો છે તેનો એકમાત્ર ધર્મ નફો છે. આથી માત્ર હિન્દુ સંબંધિત અથવા ભારતીય સંબંધિત અવરોધો અને તકો હોઈ શકે ખરા? બિઝનેસ સમક્ષની તકો અને પડકારો અને અવરોધોની સામનો કરવાનો થાય તો તકોનો અભાવ સામાન્યપણે નેટવર્ક્સના અભાવના કારણે ઊભા થાય છે. આપણે વિશ્વાસપાત્ર પાર્ટીઓ થકી કરાતા પરિચય ઓળખનો ભરોસો કરીએ છીએ. આપણે કોઈના વિશે શું જાણીએ છીએ અને અન્ય લોકો તેમના વિશે શું કહે છે તેનો પણ ચોકસાઈથી ઉમેરો કરીએ છીએ. તમને અથવા તમારી પ્રોડક્ટને લોકો વધુ પ્રમાણમાં ઓળખતા હોય તો તમારી તકો વધુ અને અવરોધો ઓછા રહે છે. આ બંને તાર્કિક અને લાગણીશીલ છે. આ માનવ સ્વભાવ છે. આથી હિન્દુ અથવા ભારતીય બિઝનેસીસ સામે સૌથી મોટા અવરોધ અને તક ગુણવત્તારૂપ નેટવર્ક સુધીની તેમની પહોંચ છે. આ નેટવર્ક થકી તમે સંબંધો બાંધી શકો છો, મુદ્દાઓ જાણી શકો છો, અવરોધો પર કેવી રીતે વિજય મેળવો તે જાણી શકો છો. કઈ તકો હાજર છે અને તેમના સુધી કેવી રીતે પહોંચી શકાય છે તેની માહિતી પણ મેળવી શકો છો. આપણે યુરોપના ન હોવાથી અથવા પેઢીઓ સુધી આપણા પરિવારો ન હોવાથી આપણને નેટવર્કિંગનો ગેરલાભ થાય છે. ચોક્કસ ઘણાએ તેનાથી પીછેહટ કરી નથી, પરંતુ આપણામાં ઘણાને સહન કરવું પડ્યું છે. આ જ કારણથી ભારતીયો અને હિન્દુઓ લક્ષ્યમાં રાખતા બિઝનેસ નેટવર્ક્સની સ્થાપના અને વિકાસ સાથે સંકળાયેલું છું. કોઈ પણ બિઝનેસ પર્સન તેના સાથે એન્ટરપ્રિન્યોર્સ માટે સૌથી સહાયકારી એકમાત્ર બાબત કરી શકે છે, અને તે છે અવરોધો દૂર કરી શકાય અને તકોમાં સહભાગી બનાવી શકાય તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવું. મેગનની સહાયથી ચાલતી મસ્જિદ જહાદીઓના સંપર્કમાં લંડન. ડચેસ ઓફ સસેક્સ મેગન પ્રિન્સ હેરીના પત્નીની સહાયથી સંચાલિત કોમ્યુનિટી કિચન વેસ્ટ લંડનની એક મસ્જિદમાં આવેલું છે. નિષ્ણાતો માને છે કે આ મસ્જિદે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે સંબંધ છે. એન્ટી એક્સ્ટ્રીમિઝમ થિંક ટેન્ક હેનરી જેક્સન સોસાયટી દ્વારા કરાયેલી તપાસમાં તેણે મસ્જિદનો ISIS અને લેવન્ટના જેહાદી ઝોન તરીકે જાણીતા હત્યારા સહિત 19 જેહાદીઓ સાથે સંપર્ક છે. લ્યુકેમિયાગ્રસ્ત કેયા અને માટે ડોનર શોધવામાં મદદ બદલ નોર્થવુડના પેરેન્ટ્સને એવોર્ડ. લંડન. સ્ટેમ સેલ રજિસ્ટરમાં વધુ સાઉથ એશિયન ડોનર્સ જોડાયા તેની જરૂરિયાત વિશે લોકજાગૃતિ ફેલાવવા બદલ નોર્થવુડના બે કેમ્પેનર પેરેન્ટ્સ પંકજ આનંદ અને શ્રીજલ પટેલને એવોર્ડ એનાયત કરાયો હતો. 22 નવેમ્બરે ટાવર લંડન ખાતે આયોજિત એન્થની નોલાન સપોર્ટર એવોર્ડ સમારોહમાં બ્લડ કેન્સર ચેરિટી એન્થની નોલનને મદદરૂપ થવા માટે તેમને બ્લેક એશિયન એન્ડ માઇનોરિટી એથનિક એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ અપાયો હતો, જ્યારે કેયા પટેલને જેક પેઈ ફાઉન્ડેશન સપોર્ટેડ જોન પેચી યંગ હીરો એવોર્ડ અર્પણ કરાયો હતો. લાઉડ વોટરથી 6 વર્ષીય કેયા પટેલ વિશે જાણ્યા પછી તેઓ આ ચેરિટીને મદદરૂપ થયા હતા. કેયાને બિન બોન મેરોની અસર કરતું ભાગ્યે જ જોવા મળતા કેન્સર લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાનું નિદાન થયેલું છે. આ બંનેની પુત્રીઓ કેયાની સાથે ભણે છે. પંકજ આનંદે પોતાના કામના સ્થળે જાગૃતિ અને ડોનર રિક્રુટમેન્ટ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં 40 સંભવિત ડોનરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પંકજ અને શ્રીજલે સિટી યુનિવર્સિટી સાથે રિક્રુટમેન્ટ ઇવેન્ટ યોજ્યા હતા. કેયાની સ્કૂલના પેરેન્ટ સાથે કામ કર્યું અને વેમલી અરેનામાં એશિયન મ્યુઝિક ઇવેન્ટ દલજીત દોસાઝનું આયોજન પણ કર્યું હતું. શ્રીજલ પટેલે જણાવ્યું હતું કે તેમણે કરેલા પ્રયાસ અને મહેનતને લોકોએ બિરદાવી છે, તેનાથી તે ખૂબ ખુશ છે. કેયા વિશે જાણ્યા પછી 16 થી 30ની વયના લોકોને રજીસ્ટ્રેશન કરાવવા પ્રોત્સાહિત કરી શકાશે તે નહીં તે જોવા તેમણે એન્થની નોલાન સાથે કામ શરૂ કર્યું હતું.
અજાણ્યા વાહને જૈન સાધ્વીજીને અડફેટે લેતા કાળધર્મ. વર્ધમાન નગરમાં અંતિમ સંસ્કાર. ગાંધીધામ. ભચાઉમાં થોડા સમય પહેલા જૈન સાધ્વીજી પર લૂંટના ઈરાદે થયેલા હુમલામાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હવે ભચાઉ તાલુકાના લાકડિયાથી ચિત્રોડ ના રસ્તે શિવલખા પાસે 29 નવેમ્બરે વિહાર કરવા નીકળેલા જૈન સાધ્વીજી અજાણ્યા વાહનની ટક્કરે કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત બાદ આરોપી વાહન ચાલક ફરાર થઈ જતા રોષની લાગણી ફરી વળી છે. લાકડિયાથી 7-8 જેટલા જૈન સાધ્વીજી ચિત્રોડ જવા વિહાર કરી રહ્યા હતા ત્યારે શિવલખા પાસે કોઈ અજાણ્યા ટ્રકે એક સાધ્વીજીને પાછળથી ટક્કર મારી હતી, જેમાં સાધ્વીજી પૂર્ણ શ્રદ્ધા શ્રીજી ઉંમર વર્ષ 34ને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં સાધ્વીજી સ્થળ પર જ કાળધર્મ પામ્યા હતા. તેઓની સાથેના અન્ય સાધ્વીજીઓનો બચાવ થયો હતો. અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના જૈન સમાજના અગ્રણીઓ સ્થળે પહોંચી ગયા હતા. જૈન સાધ્વીજી માર્ગ અકસ્માતમાં કાળ ધર્મ પામતા જિલ્લાભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને હિટ એન્ડ રનમાં સાધ્વીજીનું મૃત્યુ થવાથી સમાજમાં રોષની લાગણી પણ ફેલાઈ હતી. આ બનાવના પગલે ભચાઉ તથા આસપાસના ગામોમાં જૈન બંધુઓએ બંધ પાડ્યો હતો. ભચાઉના વર્ધમાન નગરમાંથી સાધ્વીજીની પાલખી યાત્રા નીકળી હતી. ત્યારબાદ તેઓના અંતિમ સંસ્કાર કરાયા હતા. પાલખી યાત્રા અને અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકો હાજર રહ્યા હતા. અછતગ્રસ્ત કચ્છને મદદરૂપ થાઓ, રૂપાણી. મુંબઈ 2019માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મુંબઈમાં ઉદ્યોગ વેપાર જગતના અગ્રણીઓ સાથે બેઠક યોજવા માટે 29 નવેમ્બરે વિજય રૂપાણીએ મુંબઈની મુલાકાત લીધી હતી. મુંબઈમાં કચ્છી નાગરિકો સમક્ષ કચ્છની અછતની સ્થિતિનું નિરૂપણ કરતા તેમણે કહ્યું કે સરકારે વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અછત રાહતના નિર્ણયો કર્યા છે. કચ્છીઓ પણ આ વિકટ સ્થિતિમાં કચ્છને મદદ કરે તેવી વિનંતી છે. રૂપાણીએ મુંબઈમાં 2008ની 26/11ના આતંકી હુમલામાં જાન ગુમાવનારા 166 જેટલા નિર્દોષ નાગરિકોને વર્ષીય શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટના રોડ શોની મુલાકાતમાં હોટેલ ટ્રીડન્ટમાં આ હુમલામાં મૃત્યુ પામેલા સ્મારકે જઈ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રાધનપુર નજીકથી વિદેશી હથિયાર મળ્યા. પાટણ. પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા કુંતાસરી ગામે ડાહ્યજી માજીરાણા નામનો માણસ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળતા LCB ની ટીમ 1 ડિસેમ્બરે મોડી રાત્રે તેના ઘરે ત્રાટકી હતી. દારૂ ઝડપવા ગયેલી પોલીસને હાથે મકાનની બાજુમાં આવેલી ઓરડીમાંથી સંતાડેલા હથિયારો મળી આવ્યા હતા. પોલીસને ઓરડીમાંથી 15 જેટલી ચાઇના, અમેરિકા, જાપાનની બનાવટની અતિ આધુનિક પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસો સહિત રૂપિયા 12.97 લાખની રોકડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
NRI દ્વારા 11.94 એકર જમીનનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દાન. વડોદરા પાદરા તાલુકાના ચાણસદ ગામના વતની અને જર્મનમાં વસતા સવિતાબહેને અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન અર્પણ કરી હોવાના અહેવાલ છે. સવિતાબેન પાસે ચાણસદરમાં 71 એકર પૈતૃક જમીન હતી. આ પૈકી 11.94 એકર જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપી છે. રાજ્યમાં પ્રથમ વખત આ પ્રોજેક્ટ માટે કોઈએ જમીન દાન કરી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટમાં કપાત જમીન માટે કેટલાક ખેડૂતોએ આંદોલનના કાર્યક્રમ દ્વારા વિરોધ પણ કર્યો છે. જો કે સવિતાબેન પટેલે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અર્પણ કરી દીધી હતી. 33 વર્ષ પહેલાં સવિતાબેન લગ્ન કરીને જર્મની સેટ થયા હતા અને જર્મનીમાં સવિતાબેન પટેલ ભારતીય રેસ્ટોરન્ટ ચલાવે છે. જેઠાણી દેરાણીના ઝઘડાથી શાહી પરિવારમાં તનાવ. પત્નીઓ વચ્ચેના અણબનાવથી બંને રાજકુંવરોના સંબંધો પર અસર ના થાય તે માટે સાવચેતી. આપણે સૌ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોઈએ છીએ તેમ એક જ ઘરમાં જો સાસુ વહુ કે જેઠાણી દેરાણીઓ નણંદ સાથેનું સંયુક્ત કુટુંબ રહેતું હોય ત્યાં એકબીજાની ચડસાચડસી કે અહમ દ્વેષને કારણે કડવાશના બીજ રૂપાઈ ઝઘડા ઊભા થતા હોય છે. પુરુષ વર્ગ કરતાં સ્ત્રીની દુશ્મન બનતી હોય છે. એ જ પરિવારના 2-3 કે એથી વધુ દીકરા હોય તો પરણતા પહેલા મા બાપ અને ભાઈ ભાંડુ સાથે સુખી કે કલ્લોલ કરતો હોય એ ખુશખુશાલ માળો ચહકતો જોવા મળે છે. પણ જ્યારે 2 દીકરાઓ પરણે અને ત્યારે તેમની પત્નીઓ અર્થાત જેઠાણી દેરાણી વચ્ચેમાં જે વેરઝેર સ્પર્ધા મેલી રાજરમતના કારણે તંગ વાતાવરણ સર્જાય ત્યારે સમગ્ર પરિવારમાં હૈયાહોળી સળગે છે. આવા જ હાલ અત્યારે બ્રિટનના શાહી પરિવારના થઈ રહ્યા છે. બ્રિટિશ દૈનિક છાપાઓમાં પ્રિન્સ વિલિયમના પત્ની ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન અને પ્રિન્સ હેરીની પત્ની ડચેસ ઓફ સસેક્સ મેગન વચ્ચે તનાવ પેદા થયાના સમાચારો ખૂબ ચમકી રહ્યા છે. બ્રિટનનો સમગ્ર શાહી પરિવાર ક્રિસમસનું મહાપર્વ મહારાણી સાથે સેન્ડ્રિગમના નોરફોક ખાતે ઉજવતું હોય છે. આ વર્ષે પ્રિન્સ વિલિયમ અને ડચેસ કેમ્બ્રિજ કેટના પિયર બકલબરી બાર્કશાયર ખાતે અને પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન તેની માતા સાથે સેન્ટિગ્રામમાં ક્રિસમસ ઉજવશે તેવા સમાચાર બહાર આવતાની સાથે શાહી પરિવારની વહુઓના ઝઘડા જાહેર થયા. સેન્ટ જ્યોર્જ ચેપલ વિન્સર ખાતે પ્રિન્સ એન્ડ્રુ રાજકુંવરી પ્રિન્સેસ યુજીના લગ્ન થયા ત્યારે આ કેટ અને મેગન વચ્ચેના ઝઘડાએ વધુ તણાવ ઊભો થયાનું મનાય છે. યુજીનના લગ્ન વખતે બ્રાઇડમેન પ્રિન્સ શાર્લોટના ડ્રેસને સરખો ફિટ કરતી વેળાએ મેગને જેઠાણીને કેટને મેળું મારતા એ આંખમાં આંસુ પાડતી દેખાઈ હતી. ઉપરાંત જ્યારે પ્રિન્સ ચાર્લ્સ બંને વચ્ચે સુલેહ થાય છે ત્યારે માટે કેટ અને પ્રિન્સ વિલિયમને તેમના નિવાસસ્થાન એનમલ હોલ ખાતે પ્રિન્સ હેરી અને મેગને વીકેન્ડમાં બોલાવવા કહ્યું હતું. એ વેળાએ રોયલ હાઉસ હોલ્ડ સાથે તેમને ઉદ્ધતાએ ભર્યું વર્ણન કરતા તેમને કેટે દેરાણી મેગને ટકોરી ત્યારે પ્રિન્સ હેરી ભડક્યો હતો. એ વખતે પ્રિન્સ વિલિયમે પત્ની કેટનો પક્ષ લીધો હતો. કેલિફોર્નિયન અભિનેત્રી મેગન થોડી ઉદ્ધત અને નાકચડી હોવાનું કહેવાય છે. ડેઇલી મેઇકના એક અહેવાલ મુજબ મેગન રોયલ હાઉસ હોલ સાથે ઉદ્ધતાએ ભર્યા વર્તાવ રાખે છે. તેમની પર્સનલ અસિસ્ટન્ટ મલિશા ટોબરીએ તનાવભરી નોકરી બાદ 6 મહિને ધ્રુસકે રડતા રાજીનામું આપ્યું છે. 39 વર્ષની ફ્રેન્ચ મહિલાએ પણ અનહદ તનાવ અને જોહુકુમીથી કંટાળી નોકરી છોડી દીધી છે. સેન્ટ જ્યોર્જિસ ચેપલના લગ્ન હોલમાં મેગનને એર ફ્રેશનર સ્પ્રે છાંટવા હતા કારણ મેગનને ચેપલમાં ટેમ્પી સ્મેલ આવતી હતી. એ વખતે તેણીનો ભ્રમ ભાંગતા કોઈએ કહ્યું હતું કે આ મધ્યયુગી ચેપલમાં ડિપ્ટી ક્યુઇસની ફ્યુડી બોઇસ સ્કેન્ડલની સુગંધ પ્રસરે છે. કેટ અને મેગનનો સ્વભાવ તદ્દન અલગ છે. મેગન અને કેટનો સ્વભાવ તદ્દન અલગ, બંને એકસાથે એક રૂમમાં ના રહી શકે તેવું કહેવાય છે. મેગનને જાહેર જીવનમાં વધુ ઝળકવું ગમે છે, જ્યારે કેટ બહારથી એકદમ મૃદુ અને મિતભાષી દેખાય પણ અંદરથી એ સ્ટીલ જેવી સખત છે, તેમ તેની યુનિવર્સિટી બહેનપણીઓનું કહેવું છે. તાજેતરમાં રોયલ આલ્બર્ટ હોલના એક કાર્યક્રમ કેટ મહારાણીની બાજુમાં બેઠી હતી ત્યારે હેરી અને મેગન પાછળની હરોળમાં બેઠા હતા. સેનોગ્રાફ ખાતે સ્મૃતિ સ્મારક પર અંજલિ કાર્યક્રમ હતો ત્યારે પણ કેટ અને મેગનને અલગ બાલ્કની આપવામાં આવી હતી.
ગોલ્ડન વિઝા સ્કીમ રદ, રોકાણ વસવાટ અને માટે નવા નિયંત્રણો આવશે. લંડન. યુકેમાં વસવાટ અને રોકાણ કરવાની આશા રાખતા વિશ્વભરના સુપર તવંગરોને આઘાત આપતા નિર્ણયમાં બ્રિટનની હોમ ઓફિસે તેની ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશનની Tier 1 ગોલ્ડન વિઝા સ્કીમ સસ્પેન્ડ કરી છે. ભ્રષ્ટાચાર, સંગઠિત અપરાધ અને મની લોન્ડરિંગનો સામનો કરવા યુકે દ્વારા 2019માં નવા નિયંત્રણો દાખલ કરવામાં આવશે. યુકેમાં મની લોન્ડરિંગ પર ત્રાટકવાના ભાગરૂપે સરકાર દ્વારા આ વિઝા સ્કીમની સમીક્ષા કરવામાં આવી છે. આ વિઝા હેઠળ યુકેમાં રોકાણ અને વસવાટ કરનારાઓમાં ચાઇનીઝ અને રશિયનોની સંખ્યા વધુ છે. જોકે રશિયા અને યુકે વચ્ચે તાજેતરમાં સંબંધોમાં કડવાશ આવ્યા પછી આ સ્કીમ રદ કરવામાં આવી છે. ઇમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન નોક્સે જણાવ્યું હતું કે યુકે અમારા અર્થતંત્રની મદદ તેમજ બિઝનેસીસની વૃદ્ધિ માટે તત્પર કાયદેસર અને સાચા રોકાણકારો માટે દ્વાર હંમેશા ખુલ્લા રાખશે. જોકે એક બાબત સ્પષ્ટ છે કે જે લોકો નિયમોનું પાલન કરતા નથી કે તેનો દુરુપયોગ કરવા માગે છે તેને અમે સહન નહીં કરીએ. સુધરાયેલા નિયમોમાં અરજદારોએ તેમના ફાઇનાન્શિયલ અને બિઝનેસ હિતોનો કોમ્પ્રિહેન્સિવ ઓડિટ રજૂ કરવા સાથે ઓછામાં ઓછા 2 વર્ષ માટે 2 મિલિયન પાઉન્ડના ઇન્વેસ્ટમેન્ટ ફંડ પર તેમનો અંકુશ હોવાનું દર્શાવવું પડશે. સુધારાના ભાગરૂપે હવે અરજદારો સરકારી બોન્ડ્સના ઇન્વેસ્ટ કરી શકશે નહીં અને તેમણે યુકેની સક્રિય અને વેપારી કંપનીઓનું રોકાણ કરવાનું રહેશે. ગોલ્ડન વિઝા ભ્રષ્ટાચાર અથવા ચોરીથી પ્રાપ્ત કરેલી સંપત્તિને સત્તાવાર બનાવવા ઇચ્છતા જમીનદારો, સરમુખત્યારો, રાજાઓ અને સુપર રીચ લોકો માટે યુકેમાં વસવાટ હાંસલ કરવાનો સહેલો માર્ગ હતો. જુલાઈ મહિનામાં જ Tier 1 ઇન્વેસ્ટર વિઝા સ્કીમના અરજદારીમાં 46% વધારો નોંધાયો હતો, જેમાં 400થી વધુ ધનાઢ્ય વિદેશી રોકાણકારોની સમાવેશ થયો હતો. સપ્ટેમ્બર 2018માં પૂરા થયેલા વર્ષમાં 1000થી વધુ અરજદારોને ટીયર 1 ઇન્વેસ્ટ વિઝા મંજૂર કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન વિઝા હેઠળ કોઈ પણ વ્યક્તિ 20 લાખ પાઉન્ડનું રોકાણ બ્રિટનમાં કરે તો તેને ગોલ્ડન વિઝા આપવામાં આવે છે. રોકડની રકમ 50 લાખ પાઉન્ડ થવા પર બ્રિટનમાં સ્થાયી થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રિટનમાં 76 ભારતીય ઉદ્યોગપતિઓનો ગોલ્ડન વિઝા મળ્યા છે. ઋતુચક્ર બદલાતા શિયાળામાં આંબે મોર મહોરિયા. જૂનાગઢ. ઋતુચક્ર બદલાઈ રહ્યું છે તેથી ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવે ફળોના રાજા કેરી પર થવા લાગી છે. છેલ્લા 10 વર્ષથી શિયાળામાં પણ આંબે કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રમાં બની રહી છે. જૂનાગઢ શહેર કેરી માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીંની કેટલીક આંબાવાડીમાં 1 ડિસેમ્બરે કેરીનો પાક આંબે ઝૂલતો દેખાતો હતો. આ પછી કેસર કેરી છે. જૂનાગઢ શહેરના CNI ચર્ચમાં વાવેલા આંબામાં પણ મોર મહોર્યા છે અને કેરી પણ આવી છે. સામાન્ય રીતે વૈશાખ મહિનામાં ઉનાળામાં મે જૂનમાં કેરી આવે છે, પણ કુદરત પણ માનવીઓની ભૂલના કારણે ઋતુચક્ર બદલીને ઉતાવળે આંબા પકાવી રહી છે. અગાઉ 21 નવેમ્બરે શિયાળાની શરૂઆતમાં જૂનાગઢના નિલેશભાઈ અમુભાઈ ભારતીને ત્યાં ઘરના આંગણે આંબામાં કેસર કેરી આવી હતી. અમરેલીમાં પણ ફાલ. અમરેલી જિલ્લાના કંટાળા ગામમાં ભાવેશ રાઠોડની આંબાના બગીચામાં 600 આંબામાંથી 30થી વધુ આંબાના વૃક્ષો પર ફાલ આવી ગયો છે. 4 વૃક્ષો પર કેરીઓ આવી ગઈ છે. પરિવાર કેરીનો સ્વાદ ચાખી રહ્યા છે. સામાન્ય ઋતુમાં કેરીનો ફાલ જાન્યુઆરી મહિનામાં આવે છે અને કેરી મે મહિનામાં પાકે છે. ઋતુચક્રના ફેરફારને કારણે આવું બની રહ્યું છે. ભાવેશભાઈના બગીચાની કેરી ઓસ્ટ્રેલિયા પણ જાય છે. પોરબંદરમાં પણ પાક. પોરબંદરના કટવાણા ગામે આંબામાં કેરીના ઝુમખા આવી ગયા છે. ઉનાળામાં કેરી આવે તેના બદલે 13 ડિગ્રી તાપમાનમાં અહીં કેરી આવી ગઈ છે. આ કેરી કિલોના ₹100થી વધુના ભાવે વેચાઈ પણ રહી છે. આ ઉપરાંત માળિયા હાટીના ગળોદરે ગામમાં પણ નવેમ્બરની શરૂઆતમાં જ કેરી આંબે ઝૂલતી દેખાઈ હતી.
નેટવર્ક ન મળતા શિક્ષકો હાજરી પૂરવા ડુંગરે ચઢે છે. હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના 11 ક્લસ્ટરની 41 શાળાઓમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી, જેને કારણે શિક્ષકોને ઓનલાઈન હાજરી અપલોડ કરવા ડુંગરે ફરવું પડે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી ભરવામાં સાબરકાંઠા જિલ્લો 96.22% સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે. તારીખ 30/11/2018ની એટેન્ડન્સ સમરીમાં 3.78% પેન્ડિંગ બતાવે છે. સમગ્ર જિલ્લામાં પોશીના તાલુકો અને ખેડબ્રહ્મા તાલુકાનો કેટલોક અંતરિયાળ વિસ્તાર ભૌગોલિક સ્થિતિને કારણે ઇન્ટરનેટની સુવિધા ધરાવતો નથી. જ્યારે 1 વર્ષ અગાઉ તત્કાલીન DDO નાગરાજન ખેડબ્રહ્મા તાલુકાને વાઈફાઈ જાહેર કરી એવોર્ડ પણ લઈ આવ્યા હતા, તે બાબત પણ તપાસનો વિષય બની રહે છે તેમ છે. પોશીના તાલુકાની કુલ 113 શાળાઓ પૈકી 41 શાળાઓ એ કે ગામમાં કોઈ પણ કંપનીનું નેટવર્ક ઉપલબ્ધ નથી. નેટવર્ક જ ન મળતા શાળાઓના આચાર્યોને પ્રતિદિન 5-10 કિલોમીટર જેટલો રઝળપાટ કરવો પડે છે અને જે ડુંગરે ઇન્ટરનેટ મળે ત્યાંથી ડેટા અપલોડ કરવો પડે છે. મૃતકોના હાથમાં પાણી માગતા હોવાની વાયકાથી અકસ્માતની જગ્યાએ પાણીના પાઉચ ચડાવાય છે. મહેસાણા. ઉત્તર ગુજરાતમાં એક એવું સ્થળ છે કે જે જગ્યા પર અકસ્માત બાદ મૃતકોની આત્મા પાણી માગતી હોવાની અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા એટલી હદે ફેલાઈ છે કે આજે પણ અહીં લોકો પાણીના પાઉચ અને બોટલો ચડાવવા આવે છે. મહેસાણાના મોઢેરાથી પાટણ જતા રોડ પર આવેલી આ જગ્યા પર અહીં ભેગી થયેલી લોકોની ભીડ અને અહીં પાણીના પાઉચ અને બોટલોના થયેલા ઢગલા જોવા મળે છે. લોકોની માન્યતા મુજબ આ સ્થળ પર પાણી ચડાવવાથી લોકોની માનતા પૂર્ણ થાય છે અને આવતા જતા લોકો અહીં પાણી ચડાવવા ઊભા પણ રહી જાય છે. લોકોને પૂછતા જાણવા મળ્યું કે અહીં વર્ષ 2013માં એક ખતરનાક અકસ્માત થયો હતો, જે અકસ્માતમાં બહુચરાજી નજીકના ગુંજાલા ગામના 6 લોકોના કાર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં કરુણ મોત થયા હતા. અકસ્માતમાં મોતની છેલ્લી ઘડીએ મૃતકોએ પાણી પાણીનો પુકાર લગાવ્યો હતો અને અંતે પાણી તો ના મળ્યું અને આ 6 લોકો તરસ્યા જ મૃત્યુ પામ્યા હતા. બસ ત્યારથી લઈને આજ દિન સુધી અહીં આવતા જતા લોકોને એવો ભાસ થાય છે કે કોઈ પણ કોઈ પાણી માગી રહ્યું છે. 21/5/2013 ના રોજ બહુચરાજીના ગુંજાલાનો પરિવાર પોતાના સગામાં લગ્ન હોવાથી ગુંજાલાથી સુણસર રાજપુર લક્ઝરી બસમાં રવાના થયા હતા. જનૈયાઓ માટે તેમાં જગ્યા ઓછી પડતા 11 વ્યક્તિઓ રિક્ષામાં બેસીને રવાના થઈ હતી. મણિપુરા નજીક એક કાર સાથે આ રિક્ષાને અકસ્માત નડતા 11 માંથી 7 જણાના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે આ 6 જણા તરફડી રહ્યા હતા. તેવામાં ઘટનાના સાક્ષી બનેલા નજીકના એક ફાર્મના ચોકીદાર દોડી આવ્યા હતા. મૃતકો છેલ્લી ઘડીએ પાણી પાણીનો પોકાર કરતા હતા તેમ આ ચોકીદાર જણાવી રહ્યા છે. ખારીજારમાં આવી પીલુની મોસમ, મોટી વિરાણી. કચ્છમાં વરસાદ થાય તો કોટીબા, ગાંગમી, ઘોઘા, લુસ્કા, લીચાર, બોર જેવા ફળો સિઝન પ્રમાણે જોવા મળે, પણ વરસાદ ન થાય તો કેટલાક ચોક્કસ ફળ કચ્છમાં દેખાય. કચ્છમાં 2 પ્રકારની ઝાડ થાય, એક મીઠી અને બીજી ખારી. આ ફળના વૃક્ષ ઘટાદાર હોય. મીઠી ઝાડના પાંદડા પાતળા અને લાંબા, જ્યારે ખારી ઝાડના પાંદડા તેના કરતાં કદમાં નાના અને પહોળાઈ થોડી વધુ હોય. દિવાળી પછી ખારી ઝાડમાં ફાલ આવે. હાલમાં ખારી ઝાડના વૃક્ષો પર લાલ સફેદ પીળા રંગના પીલુ લચી રહ્યા છે. આ પીલુની લૂમને મક કહેવામાં આવે છે, જેને પશુઓ આરોગે છે. અત્યારે પીલુના વૃક્ષથી વાડીઓના શેઢા સુશોભિત બની ગયા છે. ઓછા વરસાદને કારણે અને યોગ્ય રીતે પાણી ન મળવાથી કચ્છમાં દુકાળની પરિસ્થિતિ છે. ત્યારે દુષ્કાળમાંથી પસાર થઈ રહેલા કચ્છમાં ખારી ઝાર પર અસર પડી છે. નાની બન્નીના જતહાજી સુમારે કહ્યું હતું કે નાની બન્ની વિસ્તારમાં આવી ખારી ઝારના વૃક્ષો છે, પણ વરસાદ ન પડતા આ વૃક્ષોને પાણી ન મળ્યું અને ગાંડા બાવળ પણ આ ઝારના વૃક્ષનું પોષણ વધારે શોષી લે છે. મતલબ સારો વરસાદ થાય તો પાણીના હિસાબે વન વગડામાં ઉભેલા ખારી ઝારના આ વૃક્ષમાં પીલા મકની લૂમો લચે, છતાં પીલું આવ્યા છે. જોકે તેનું પ્રમાણ ખૂબ જ નહિવત કહી શકાય તેવું છે. આ વખતે દુષ્કાળ આવા વૃક્ષોની સીમાડે શોભામાં બાધારૂપ થયો છે.
મેન ઓફ ધ મેચ ચોતેશ્વર, ટીમ ઇન્ડિયાનો એડિલેડ વિજય. એડિલેડ ઓસ્ટ્રેલિયન લો ઓર્ડર બેટ્સમેનોના મરણિયા પ્રયાસ છતાં ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીના નેતૃત્વમાં અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 31 રને વિજય મેળવ્યો છે. ટીમ ઇન્ડિયાએ એડિલેડમાં મેળવેલા આ શાનદાર વિજયમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન ચોતેશ્વર પુજારાનું નિર્ણાયક યોગદાન છે. પ્રથમ ઇનિંગમાં શાનદાર 123 રન અને બીજી ઇનિંગમાં 71 રન બનાવનાર ચોતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ મળ્યો હતો. આ વિજય સાથે ભારતે 4 મેચની સિઝનમાં 1-0 લીડ મેળવી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 10 વર્ષ બાદ પ્રથમવાર કોઈ ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલાં ભારતે 2008 ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ જીતી હતી, જ્યારે એડિલેડ ઓવલમાં ભારતે 15 વર્ષ બાદ જીત મળી છે. આ મેદાન પર છેલ્લે ભારતે 2003 ટેસ્ટ મેચ જીતી હતી. તે વખતે બ્રેવર્ડે ભારતને 4 ક્રિકેટ યાદગાર જીત અપાવી હતી. ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો 12મો પ્રવાસ છે, જે પૈકી 45 મેચમાં આ માત્ર 6 જીત છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરનાર 250 રન કર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 235 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે બીજી ઇનિંગમાં 307 રન કર્યા હતા. પ્રથમ દાવની 15 રનની સરસાઈ ઉમેરાતા ઓસ્ટ્રેલિયાએ જીત માટે 323 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યાંક એડિલેડમાં ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા બજાવનાર ચોતેશ્વર પુજારાએ મેચ બાદ ખૂબ જ વિનમ્રતા સાથે કહ્યું હતું કે જીતનો શ્રેય ખરેખર તો ભારતીય બોલર્સને ફાળે જવો જોઈએ. પુજારાએ ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં અગાઉ રમવાનો અનુભવ આ વખતે મને ખૂબ જ કામ આવ્યો છે, તે એના આધારે જ તૈયારીઓ પણ કરી હતી. જોકે મને લાગે છે કે અમારી ટીમના બેટિંગ યુનિટ હજુ પણ રમતમાં સુધારો કરવાની જરૂર છે. પુજારાએ કહ્યું હતું કે વિજય માટે મારે ખૂબ જ મહત્વનો છે. 8 વર્ષનો હતો ત્યારથી જ મારા પિતા એ મને ક્રિકેટનું કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. મને વિશ્વાસ છે કે આજે મારા પર ગર્વ અનુભવતા હશે. એડિલેડમાં અત્યાર સુધીમાં ભારત માત્ર બે જ ટેસ્ટ જીત્યું છે અને યોગાનુયોગ આ બંને મેચમાં ભારતના ત્રીજા ક્રમમાં બેટ્સમેને નિર્ણાયક દેખાવ કરવા મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા. 2003માં ગાંગુલીની કેપ્ટનશીપમાં વિજયી બનેલી ટીમમાં દ્રવિડના પ્રથમ ઇનિંગમાં 233 રન અને બીજી ઇનિંગમાં 79 રન નિર્ણાયક હતા અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ ઘટના 15 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને એટિકેટમાં હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના પૂછડિયા બેટ્સમેનોમાં સંઘર્ષને કારણે 323 રનના વિરાટ ટાર્ગેટ છતાં ભારત માત્ર 31 અને 2 રનને હાર્યું હતું. આમ પુજારાની ઇનિંગ ભારતના વિજયમાં પાયારૂપ બની હતી. પુજારા વિના ભારતની આ ઐતિહાસિક જીત શક્ય ન બની હોત. દ્રવિડની નિવૃત્તિ બાદ પુજારાને ધ વોલનું નામ ઉપનામ ચાહકોએ આપ્યું હતું, તે જેણે સાર્થક કર્યું છે.
ચાલો હવે સ્વાસ્થ્ય તરફ. વિટામિન ઈનો ખજાનો સનફ્લાવર સીડ્સ. સનફ્લાવર સીડ્સ એ સૂર્યમુખીના ફૂલમાંથી કાઢવામાં આવતા બી છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સીડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં છે. તે પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે. તે સનફ્લાવર સીડ્સથી કાર્ડિયોવાસ્ક્યુલરમાં સર્વાંગી સુધારો થાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે. વારંવાર થતા મસલ સ્ક્રેમ્પ અને માથાનો દુખાવો કંટ્રોલ કરે છે. આ બીજથી ત્વચા સારી થાય છે અને તે એન્ટી એજિંગ છે. સનફ્લાવર સીડ્સ આપણને હાર્ટના રોગથી તો દૂર રાખે જ છે, સાથે સાથે તેના વિટામિન ઈ ભરપૂર હોવાથી તે વધુ પડતા સોજા અને વોટર રિટેન્શન જેવી તકલીફને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત કેન્સર, સ્ટ્રોક, ડાયાબિટીસ, અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન ડિઝીઝને અટકાવે છે. દરરોજ સનફ્લાવર સીડ્સ લેવાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ થાય છે. હાઇપર ટેન્શન પ્રમાણસર રહે છે અને હાર્ટના રોગો દૂર રહે છે. રિસર્ચ અનુસાર જુદા જુદા નટ્સ અને સીડ્સમાં સનફ્લાવર સીડ સૌથી વધુ પ્રમાણમાં ફાયદાકારક છે. વિટામિન ઈને શરીરમાં પચવા માટે ફેટ જરૂરી છે. સનફ્લાવર સીડ્સમાં વિટામિન ઈની સાથે આવશ્યક ફેટી એસિડ પણ છે. સનફ્લાવર સીડ્સ કેન્સરની સામે શરીરને રક્ષણ આપે છે. તેમાં આવેલા પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ કેન્સરને થતું અટકાવે છે. તે ફેફસાના કેન્સરને પણ દૂર રાખે છે. આ ઉપરાંત તે સિલેનિયમ થાઇરોઇડ ફંક્શનને બરાબર રાખે છે. થાઇરોઇડની સમસ્યાનું મુખ્ય કારણ સિલેનિયમ નામના મિનરલની ખામી છે, જ્યારે સનફ્લાવર સીડ્સમાં સિલેનિયમ ભરપૂર છે. થાઇરોઇડ ગ્લેન્ડને કારણે શરીરમાં ટેમ્પરેચર, હાર્ટ રેટ મેન્ટેન કરે છે અને તે મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત સીડ્સ ઓસ્ટીઓપોરોસિસ, બોન લોસ અને મસલ ક્રેમ્પની સમસ્યા નિવારવામાં મદદરૂપ થાય છે. સનફ્લાવર સીડ્સમાં મેગ્નેશિયમ વિટામિન બી પણ રહેલા છે. તેમાં રહેલું મેગ્નેશિયમ ઓસ્ટીઓપોરોસિસ થતો અટકાવે છે. સનફ્લાવર સીડ્સ કેટલી માત્રામાં ખાવા જોઈએ? આખા દિવસમાં 1-2 સ્પૂન ખાઈ શકાય. જ્યારે ઈચ્છા થાય ત્યારે તેને મુખવાસની જેમ ફાંકી શકાય છે. કોઈને તે એકલા ન ભાવતા હોય ઝીણા દળીને લોટમાં ભેળવી દઈને અથવા તો બાળકોને ખવડાવવા હોય તો સિરિયલ્સમાં નાખીને પણ આપી શકાય છે. દિવસ દરમિયાન અથવા મોડી રાત્રે બહુ ભૂખ લાગે તો સનફ્લાવર સીડ્સનો ફાંકો મારી લઈને તેની ઉપર પાણી પી લેવાથી ભૂખ શમી જાય છે. હેલ્થ ટિપ્સ. ચીઝ દાંત હાડકા માટે સારું. ચીઝ જો આહારમાં પ્રમાણસર ઉમેરો તો ખૂબ જ લાભકર્તા છે. તો આવો આજે આપણે ચીઝથી થતા ફાયદા અને ગુણો વિશે જાણીએ. ચીઝના લાભ. ચીઝમાં કેલ્શિયમ છો, જેનાથી દાંત, નખ અને વાળ મજબૂત થાય છે. ચીઝમાં ખૂબ ઓછું કોલેસ્ટ્રોલ છે, જેને કારણે દાંત બિલકુલ સડતા નથી. જમ્યા બાદ ચીઝનું સેવન સ્વાસ્થ્ય માટે અને ખૂબ ફાયદાકારક ગણાયું છે. ઓસ્ટિયોપોરોસિસમાં પણ ચીઝ રાહત આપે છે. ચીઝમાં કેલ્શિયમ સાથે સાથે વિટામિન બી અને બાર અને પ્રોટીન મળે છે, જેને કારણે હાડકા મજબૂત બને છે. મહિલાઓને ચીઝના નિયમ સેવનથી ઓસ્ટિયોપોરોસિસની બીમારીમાં રાહત થાય છે. ચીઝના સેવનથી ત્વચા પણ ચમત્કાર બનશે. ચીઝ વિટામિન બીનો સારો સ્ત્રોત છે. ત્વચાને ચમકદાર, સાફ અને સ્વસ્થ બનાવે છે. ચીઝમાં ELA અને સફિન કોલ પિન હોય છે, જે કેન્સર નિવારવા લાભકારી છે. તમે દુબળા પાતળા હશો તો ચીઝ ખવાયથી તમારું વજન વધશે. ચીઝમાં રહેલ કેલ્શિયમ, મિનરલ, પ્રોટીન, વિટામિનમાં માંસપેશીઓને મજબૂત બનાવે છે. માઇગ્રેનમાં ચીઝ ખાવાથી રાહત મળે છે. ચીઝમાં જે કેલ્શિયમ હોય છે તેને કારણે માથાના દુખાવામાં રાહત મળે છે. ચીઝમાંથી ઘણું સારું પોષણ મળે છે. ચીઝમાં ઉચ્ચત્વા પ્રોટીન્સ, કેલ્શિયમ સિવાય ફોસ્ફરસ, વિટામિન બી, વિટામિન એ, ઝીંક, રાઇબોફ્લેવિન, વિટામિન બી 12 એ જેવા પોષક તત્વો છે. હવે હાર્ટ ડિઝીઝ ટાળવો છે તો આટલું અવશ્ય કરો. આજની દોડધામભરી જીવનશૈલીના કારણે હૃદય રોગ સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ? તબીબી નિષ્ણાતો કહે છે કે નો કરી, નો વરી અને નો કરી નો જીવન મંત્ર અપનાવી લો. નો કરી એટલે કે ગ્રેવીવાળા વ્યંજન દોડથી પરેજી, ગ્રેવીવાળા ફૂડમાં ક્રીમ, ઘી, બટર અને શુગર હોય છે. જેમ કે બટર ચિકનમાં 450 કેલરી તો છોલે ભટુરેમાં 400 કેલરી હોય છે. વધારે ફરીથી શરીરમાં પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ અસામાન્ય થઈ જાય છે. આવા ભોજનની અસર ધમનીઓ પર થાય છે. રોજ આ કરો. હાઈ ફાઈબર યુક્ત ભોજન સૌથી સારું છે, જેમ કે ફાડા અથવા સોયાબીન મિશ્રિત લોટની રોટલી, દાળિયા, છોતરાવાળી મગની દાળ, ફણગાવેલું અનાજ ખાઓ. ફળ, શાકભાજી છાલ સાથે ખાઓ. લસણ આદુ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ ક્લોટ થતા રોકે છે. એક કપ છાશ બપોરે જમ્યા બાદ પીવો. નો વરી એટલે કે ચિંતાથી મુક્તિ. વધારે તણાવ અને ચિંતાથી શરીરમાં એક પ્રકારની ચરબી બને છે, જેને બેડ કોલેસ્ટ્રોલ કહે છે. તેનાથી નસો સંકોચાઈ જવાનો ખતરો રહે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર સ્ટ્રેસથી વ્હાઈટ બ્લડ સેલ્સ વધારે બને છે. આર્ટરીઝ બ્લોક થવા લાગે છે. હાર્ટ ડિઝીઝનો ખતરો વધી જાય છે. રોજ આ કરો. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસના સ્ટડી અનુસાર રાત્રે 6 કલાકથી ઓછું સૂતા લોકોમાં સ્ટ્રોકનો ખતરો વધારે હોય છે. શરીર માટે 6 થી 8 કલાક ઊંઘ જરૂરી છે. 30 થી 45 મિનિટ રોજ કસરતથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, વજન કાબૂમાં રહે છે. નો હરી એટલે કે કોઈ કામમાં ઉતાવળ નહીં. જે લોકો દરેક કામમાં વધારે પડતી ઉતાવળ કરે છે તેને હરી સિકનેસ કહે છે. આવા લોકોને હાર્ટ ડિઝીઝ અને હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધારે હોય છે. કામ જલ્દી ન થાય તો ગુસ્સો આવે છે. તેનાથી રક્ત પ્રવાહ ઝડપી બને છે. લોહીના દબાણથી હાર્ટની પાતળી નસો ફાટવાનો ખતરો રહે છે. રોજ આ કરો. પરિવર્તનની સૌથી સારી ટ્રીટ છે. સવારે જલ્દી ઉઠવું. સમયસર દિવસની શરૂઆતથી મૂડ સેટ થઈ જશે. યોગાસન પણ વ્યવહાર બદલવાની સારી રીત છે. યોગથી કિડનીની ક્ષમતા વધે છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે, હાર્ટ રેટ સુધરે છે અને હાર્ટ તંદુરસ્ત બને છે.
વાનગી તરફ જઈએ. આલમંડ આલુ પેનકેક. સામગ્રી: બટાકા 2 નંગ, કાચા કેળા 1 નંગ, મીઠું ટેસ્ટ પ્રમાણે, મરી પાવડર 1/2 ટીસ્પૂન, ઘી 1 ટીસ્પૂન, કોથમીર 1/2 કપ, લીલા મરચાં સમારેલા 2 નંગ, બદામ પાવડર 1/2 કપ, ચાટ મસાલો 1/2 ટીસ્પૂન. રીત: બટાકા અને કાચા કેળાના મોટા ટુકડા કરી કુકરમાં 2 સીટી વગાડીને બાફી લો. હવે છાલ કાઢીને બટાકા અને કેળાને એકદમ ઝીણી છીણીથી છીણી લો. હવે તેમાં લીલા મરચાં, મીઠું ઉમેરી 5-1 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લો. હવે તેમાં કોથમીર, મરી પાવડર, બદામ પાવડર, ચાટ મસાલો ઉમેરી લો. હવે નોન સ્ટીક પેનમાં આ મિશ્રણમાંથી પેન કેક પાથરી લો. બધી બાજુ ઘી મૂકી ધીમા ગેસ પર થવા દો. ત્યાર પછી પેન કેકને પલટાવી દો. આમ તેને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો. હવે પેન કેકને કટ કરીને પ્લેટમાં લઈ લો. ગ્રીન ચટણી સાથે પેન કેકને સર્વ કરો. હળવી ક્ષણો. ભારતના રાજકારણમાં પહેલીવાર અપરિણીતોની બોલબાલા છે. રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી, મમતા બેનર્જી, માયાવતી, નીતિશકુમાર, હા ભાઈ હા, આ લોકો જ દેશ બદલશે. બાકી પરણેલા તો પત્નીને પૂછ્યા વિના ટીવીની ચેનલ પણ ક્યાં બદલી શકે છે. ચંદુ હોટેલ મેનેજરને ગુસ્સા થઈ, આવડી નાની ઓરડી એમાં એક નાનકડું ટેબલ એક પંખો છે ને ભાડું 1500 રૂપિયા, અમને લૂંટવા બેઠા છો? હોટેલ મેનેજર સાહેબ, જરા ધીરજ રાખો, રૂમ તો હજુ બાકી છે, આ તો લિફ્ટ છે. એક ફંક્શનમાં ઘણા મફતિયા ઘૂસી ગયા હતા. યજમાન સ્ત્રીને ખબર પડી એટલે તેને તેના પતિને કહ્યું, મહેમાન ઘણા વધી ગયા છે અને જમવાનું ઓછું છે, શું કરું? પતિ બહાર જઈને બોલ્યો, જે લોકો છોકરાવાળા તરફથી આવ્યા છે તે એક સાઈડ જતા રહે. લગભગ 50 જણ અલગ જતા રહ્યા. પછી બોલ્યો, જે લોકો છોકરીવાળા તરફથી આવ્યા છે તેઓ પણ એક સાઈડ પર જતા રહે. આ વખતે 40 જણ અલગ જતા રહ્યા. પછી એ મોટેથી હસીને બોલ્યો, હવે તમે બધા ઘરની બહાર જતા રહો, આ તો મારા છોકરાની બર્થડે પાર્ટી છે. એકવાર સ્કૂલમાં ટીચરે વિદ્યાર્થીઓને સારી આદતો બાબતે સમજાવતા એક પ્રશ્ન પૂછ્યો, ટીચર, ભૂલથી તમારામાંથી કોઈનો પગ કોઈ વૃદ્ધાના પગ પર પડી જાય તો શું કરશો? પિન્ટુ, મેડમ હું એમની માફી માંગીશ. ટીચર, બહુ સરસ, અને એ ખુશ થઈને તને એક ચોકલેટ આપે તો પછી તું શું કરીશ? પિન્ટુ જી, હું એમના બીજા પગ પર પણ ચડી જઈશ, જેથી હું કરીને હું ફરી એમની માફી માંગી શકું અને મને બીજી એક ચોકલેટ મળે. પત્નીને વશ કરવા એક પતિ બાબા પાસે ગયો. બાબાએ તેને એક તાવીજ આપ્યું. એક અઠવાડિયા પછી પાછો તે બાબા પાસે પહોંચ્યો રિઝલ્ટ જણાવવા. બાબા, ક્યાં હુઆ બેટે, તાવીજ કી કોઈ અસર હુઈ બીવી પે? પતિ, નહીં બાબા, પત્ની તો અભી ભી વૈસી કી વૈસી હી હૈ, પર બડોશન મેરે વશ મેં હો ગઈ હૈ. બાબા, કોઈ બાત નહીં બેટે, તાવીજ કી ઇફેક્ટ નહીં તો સાઈડ ઇફેક્ટ તો હુઈ. હું જૂનાગઢ ગયો ત્યારે છગન પોતાના મિત્રોને કહી રહ્યો હતો, ગીરના જંગલમાં ફરતા ફરતા એક વખત હું સિંહની ગુફામાં પણ જઈ ચડેલો. એમ તો પછી તું ત્યાંથી જીવતો પાછો કઈ રીતે આવ્યો? મગને પૂછ્યું. કેમ કે, છગને જવાબ આપ્યો, અંદર સિંહ નહોતો. પતિ, ડાર્લિંગ મને જલ્દી ખાવાનું, આ બહુ ભૂખ લાગી છે. પત્ની, આટલી વારથી માથું ખાઈ રહ્યા છો અને હજી સુધી તમારું પેટ નથી ભરાયું? પતિ, સ્વીટ હાર્ટ, પેટ તારું માથું ખાવાથી નહીં રોટલી ખાવાથી ભરાય છે. એક દિવસ પાડોશમાં રહેતા ચંગુ અને ચંપા મળ્યા. ચંપાને થોડીક પોતાની બડાએ હાંકવાની આદત હતી એટલે તેણે બોલવાનું શરૂ કર્યું. ચંપા, મારા તો એક એક શ્વાસ પર એક એક છોકરો મરે છે. ચંગુ, અરે તો પછી તું કોઈ સારી ટૂથપેસ્ટ કેમ નથી વાપરતી?
આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. તમારે કંઈ સૂચન કરવું હોય કે વિસ્ટા વિઝનનો સંપર્ક કરવો હોય તો તેઓનો ફોન નંબર છે 0116249839. પાછા મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહેશો. પ્રણામ. આપણો 2018 પૂરું થાય છે તો આપણે નેક્સ્ટ યર મળશું. આપ સૌને મેરી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર. તો સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય.